स्वामी नारायण भगवान जय। यम ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतः स्तुन्वन्ति देव्यैस्तवे वेदे सांगपदक्रमोपनिषदे गायन्ति यम सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यम योगिनो यस्यान्तं न विदुसुरासुरगणा देवाय तस्मै वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननां पूजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ अवतारिणे श्री हरिकृष्ण महाराजाय नमो नमः। ॐ पूर्णपुरुषोत्तम नारायणाय नमो नमः। सर्वोपरि निष्ठावते सद्गुरु गुणातीतानंद मुनये नमो। मम गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो स्वामी नारायण भगवान श्री हरे कृष्ण महाराज श्री लक्ष्मी नारायण देव श्री नर नारायण देव श्री नारायण मुनि देव श्री लाडिला घनश्याम महाराज श्री विघ्न विनायक देव श्री कष्टभंजन देव श्री पांशु परमहंस दिव्य मंदिर में बिराजता अपन सौने पोतानी मूर्ति नो अलौकिक सुख प्रदान करी रह्या वाला लाडीला घनश्याम महाराज आ धनुर्मास ज्ञान यज्ञ ना प्रणेता साधु हृदय दयामूर्ति पूज्यपाद वाला गुरुजी आदि तमाम ब्रह्मनिष्ठ पूजनीय वाला संतो पार्षदो आप सर्वे भाविक भक्तजनों ने भाव थी जय स्वामीनारायण। खूब आनंद आवे छे आ धनुर्मास ज्ञान यज्ञ में अपना आदि गुरु सद्गुरु गुणातीतानंद स्वामी ना प्रसंगों आपणे सांभळीए अपना जीवन साथे हरखामणी करिए त्यारे आपणे खबर पड़े कि मारे तमारे हजू केटलू केटलू करवानू बाकी छे माटे एनो तपास नित्य राखी अने आवा प्रसंगों द्वारा आपणे नी जाण थाय छे। महाराज ની મૂર્તિ નો સુખ લઈએ છીએ સત્સંગમાં આગળ વધીએ છીએ બધું જ કરીએ છીએ ધીમે ધીમે આગળ વધીએ છીએ એ જ ભગવાનની મોટી કૃપા છે કે આપણને અહીંયા આવીને બેસવા મળે છે આવા યોગમાં બેસવું આવા યોગમાં રહેવું ભગવાન સંબંધી વિચાર આવે આપણા અંતરમાં એ જ ભગવાનની મોટી કૃપા છે। ભગવાને અનહદ કૃપા કરી છે આપણે કરોડ કરોડ વાર ભગવાનને થેન્ક યુ કહીએ તો એ ઓછું છે રોજ ભગવાનને આપણે થેન્ક યુ કહેવું કઈ રીતે ભજન કરી ભક્તિ કરી ધ્યાન કરી એમની આજ્ઞામાં રહી એ રીતે આપણે જીવન જીવીએ એટલે આપણે ભગવાનને થેન્ક યુ કીધું ગણાય। આજે તારીખ 4 જાન્યુઆરી 2018 ગુરુવાર પોષ વદ ત્રીજ વાલા ભક્તો, સદગુરુ ગુણાતાનંદ સ્વામીના પ્રસંગોમાં ગઈકાલે આપણે એ જાણ્યું કે ગુણાતાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુંદાસજી સ્વામી તેઓ પણ એવા જ હતા. ગુણાતાનંદ સ્વામીની મરજીમાં રહેનારા સંત, એમની પાસે જ રહેવું એમને ગમતું હતું. અભ્યાસ કરાવ્યો અચિંત્યાનંદ વર્ણી પાસે અને કથા કરી અને ખૂબ રાજીપો મેળવ્યો, અને સ્વામી પણ ખૂબ રાજી હતા એમની ઉપર. વિક્રમ સંવત 1911 સાલ. વાલા ભક્તો, ગુણાતાનંદ સ્વામી આપણે સૌ જાણીએ છીએ, ચૈત્રી અને કાર્તિકી સમયો કરવા વડતાલ જાય, કારણ કે મહારાજ શ્રીએ વાત કરેલી કે તમારે બંને સમયમાં વડતાલ આવવું. સ્વામીએ સમયો કરી અને પાછા જ્યારે જૂનાગઢ આવતા હતા, સ્વામીની સાથે બધા સંતો પાર્ષદો હરિભક્તોનો સંઘ હતો. સ્વામી શેત્રુંજી નદીના કિનારે વિશાળ વડલા નીચે ઉતર્યા હતા અને ત્યાં તે વખતે ઢસા આંબરડીમાં જીવો દેસાઈ કરીને પટેલ રહેતા હતા, જીવા ભગત રહેતા હતા. તેઓ ત્યાંના મુખી હતા. તેઓ દર્શને આવ્યા સ્વામીના અને સ્વામીએ નામ પૂછ્યું અને એમણે કીધું કે મારું નામ જીવાભાઈ છે, દેસાઈ અમારી અટક છે. એટલે સ્વામીને તરત એમ થયું કે જો તમારી અટક દેસાઈ હોય તો પીઠવાજાળ અને ઓળિયામાં તમારા કોઈ સગાવાલા રહે છે? સ્વામીએ તરત પૂછ્યું. એટલે એ પટેલ કે હા, ત્યાં અમારા ભાઈઓ રહે છે, અમારા કુટુંબીજનો ત્યાં રહે છે, એટલે તહેવારમાં અમે ભેગા થાય ત્યારે એ બધા તમારા મહિમાની વાતો કરે. જો હરિભક્તો સાધુ અને સત્સંગની ને ભગવાનની વાત કરે એમાંથી કેટલું ફળ થાય છે એ વાલા ભક્તો આપણને આમાંથી ખબર પડે. ખાલી સાધુનું જ કર્તવ્ય નથી કે ભગવાન સંબંધી વાતો કરવી. તમારા યોગમાં પણ જે જે જીવ આવે, તમારા યોગમાં જે કોઈ પણ હોય, એને ભગવાન ઓળખાવા અને સાધુ સુધી પહોંચાડવાની જવાબદારી તમારા હાથમાં છે. સાધુ મળી જાય પછી સાધુ તો ભગવાનની વાત કરીને ભગવાનમાં જોડે જ, પણ પહેલી ફરજ તમારી એ આવે કે સાધુ સુધી એ જીવને લઈ જવા. ગુણાતાનંદ સ્વામીએ વાત કરી કે પીઠવાજાળ અને ઓળિયામાં કોઈ તમારા સગાવાલા રહે છે, ત્યારે તરત એમણે એમ કીધું કે હા, અમારા ભાયાત્રુ ત્યાં રહે છે, તહેવારમાં ભેગા થાય આપના મહિમાની વાતો કરે, એટલે એની માટે હું આપના દર્શને આવ્યો છું. ખાલી મહિમાની વાતો સાંભળવાથી અંતરમાં એવી ઈચ્છા થઈ જાય કે લાવો હું સંતોના દર્શને જાઉં, ભગવાનના દર્શને જાઉં. મહિમાની વાત કેટલું કામ કરે. એટલે તો સદગુરુ ગુણાતાનંદ સ્વામીએ પોતાની વાતો ચાલુ કરતા પહેલી જ વાત, જીવને બળ પમાડવા માટે રાત દિવસ સ્વામી મહિમાની વાતો કર્યા કરો ને સાંભળા કરો, બસ આજ્ઞા કરી છે, કરો એવી રીતે તો બળ આવે જીવને, બાકી બળ ના આવે. અને એનું કારણ ભગવદીઓનો પ્રસંગ, એમાં સ્વામી એટલી જ વાત ટાંકી છે. ભગવદીઓનો પ્રસંગ આપણે કરીએ એટલે આપણામાં મહિમા આવે. મહિમાની વાત સાંભળી એટલે સ્વામી હું તમારા દર્શને આવ્યો છું, ત્યારે સ્વામી હસતા હસતા કહે તો પછી અમારું સ્વાગત નહીં કરો? તે પટેલ ખૂબ રાજી થયા અને કીધું કે સ્વામી, તમ જેવા સંતો અમારા ગામમાં આવે, અમારા ગામમાં પધરામણી કરે, ક્યાંથી અમારા ભાગ્ય મોટા. હમણાં જ હું સ્વામી બધી વ્યવસ્થા કરી દઉં, સીધા પાણીની વ્યવસ્થા કરી અને એ બધું જ પટેલે ભેગું કરી અને સંતોને આપ્યું છે. એ ભગત સ્વામીને કહે છે, જીવા ભગત, કે અમારા બાપ દાદાઓએ પણ અમને આપ જેવા સંતોની સેવા કરવાનું ગળથૂતીમાં શીખવી ગયા છીએ. અમને એ જ શીખવાડ્યું છે કે અભ્યાગતો આવે, સંતો આવે તો સેવા કરવી. માટે સ્વામી આ બધી જે સેવા થાય એ મોટી કૃપા છે આપની અમારા ઉપર. સ્વામી ખૂબ રાજી થયા. સ્વામીને પૂછ્યું એ ભગતે કે સ્વામી શેની રસોઈ કરશો? એટલે સ્વામીએ એટલું જ કીધું કે અડદની ડાળને બાજરાના રોટલા એનું એ સામાન લાવો, એની રસોઈ કરશું. હરિભગતને મહિમા બહુ હોય એટલે એમને જીવા પટેલે કીધું, સ્વામી અડદની ડાળ અને બાજરાના રોટલા કરતાં દૂધ પાકની રસોઈ કરો તો સારું. ગુણાત્માનંદ સ્વામીએ ના પાડી. તેમ છતાંય ભગતે આગ્રહ બહુ કર્યો, પણ સ્વામી એકના બે ના થયા. એક બાજુ એવું લાગે આપણને કે હરિભગતનો ભાવ છે તો કેમ સ્વીકારવો જોઈએ કે નહીં, હે આપણી માઇક બુદ્ધિ આવી રીતે કેલ્ક્યુલેશન એનું કરે. પણ બીજી બાજુ ગુણાત્માનંદ સ્વામીનું જે નિયમ હતું કે ભગવાન ધામમાં ગયા પછી ગળ્યું ચીકણું કાંઈ જમતા નહીં, દૂધથી બનાવેલી વાનગી જમતા નહીં, એ નિયમનો ભંગ ક્યારેય કરતા નહોતા. હરિભગતને ગુણ ત્યારે જ આવે છે જ્યારે સંતો એના નિયમ ધર્મમાં દ્રઢપણે રહીને ત્યારે જ આવે. એ તમને બધાને ખબર છે, જો જે સાચા સંતો ભગવાનની મર્યાદામાં રહે છે, ધર્મ નિયમમાં રહે છે, એની પાસે જ જો ને બધા જાય છે. બાકી જેણે જેણે નિયમ ધર્મ મોળા પાડી દીધા હોય, કાંઈ નિયમ પાળતા ના હોય, કોઈ પ્રકારના ધર્મમાં કાંઈ દ્રઢતા ન હોય, એની પાસે કોણ ક્યાં જાય છે? કોઈ નથી જતું. અને તમને ખબર છે એટલે તમે અહીંયા આવ્યા છો. હા, એમનેમ તમે અહીંયા ન આવો. તમને એનું જ્ઞાન સંપૂર્ણ છે. અહીંયા જે બેઠા સદગુરુ, અહીંયા જે બેઠા સંતો, એ બધા ભગવાનની મર્યાદામાં રહીને ભજન ભક્તિ કરે છે ને કરાવે છે. જીવા પટેલને વાત એટલી જ કરવાની હતી કે સ્વામી તમે દૂધ પાકની રસોઈ કરો, પણ સ્વામી એકના બે થયા નહીં એટલે જીવા પટેલને ગુણ આવ્યો. હા, એનો અવગુણ નથી લીધો કે સ્વામી અમારો ભાવ છે કરો ને, હા કે આળો થતી હશે એટલે એવી રસોઈ નહીં કરતા હોય, એવું કાંઈ નહીં. ગુણ આવ્યો, અહો આવા વિષય પ્રાપ્ત થતા હોય, સારું સારી વાનગી જમવા મળતી હોય, તેમ છતાં એને ઠોકરાવી દઈ એ જેવા તેવાની વાત નહીં હો. આપણને જો ને કોક સારું સારું પીરસે ને પછી બીજા વ્યક્તિ આવીને જે આપણને ન ભાવે એ પીરસી જાય, તો તરત એ બે વ્યક્તિમાં તફાવત પડી જાય છે. ભલે જે નબળું પીરસી ગયા હોય એ સદગુણે યુક્ત હોય, પણ તેમ છતાંય મનમાં થોડોક એવો સંકલ્પ થઈ જાય કે આમને આમ બહુ જામે નહીં એમ. આવું છે. જીવા પટેલને ગુણ આવ્યો ગુણાત્માનંદ સ્વામીનો, એટલે જીવા પટેલને ગુણ આવ્યા, ગુણ લીધો અને બધો જ સામાન ભેગો કરી અને આખા એ સંઘને જમાડી અને જીવા પટેલે સેવા કરી છે. ગુણાત્માનંદ સ્વામી તો તમને સર્વેને ખબર છે, 20-20 દિવસથી આપણે વાતો સાંભળી છે. જ્યાં બેસે ત્યાં કથા વાર્તા, જ્યાં બેસે ત્યાં કથા વાર્તાનો અખાડો જમાવી દે. આ સંઘને જમાડતા હોય ને બધા બેઠા હોય એટલે સ્વામી બહેન તરત પુસ્તક ખોલે ને વાતો કરવા માંડે. મુમુક્ષોના ઘડતરની વાતો, ધર્મ નિયમની વાતો, ભાગવત ધર્મની વાતો કરે, ભગવાનના જ્ઞાનની વાતો કરે. સ્વામીની વાતો સાંભળી સૌના હૃદય રંગાઈ ગયા હતા. અને ત્યાં રહેતા જીવાભાઈ, નથુભાઈ, પૂજાભાઈ વગેરે ઘણા જે સ્વામીના હરિભક્તો હતા, તે સ્વામીના હાથે કંઠી બંધાવી અને સ્વામીએ વાત કરી, 5 વર્તમાન શીખવાડ્યા અને સ્વામીને મહામંત્રીની માળા ફેરવવાના નિયમ આપ્યા, ઉપાસના કરવાની વાત કરી અને સ્વામી પછી ત્યાંથી જૂનાગઢ પધાર્યા છે. સંમત 1911 સાલ ગુણાત્માનંદ સ્વામીએ જૂનાગઢ મંદિરમાં હનુમાનજી ગણપતિ પધરાવવાનું વિચાર્યું. સંકલ્પ થયો કે મંદિરમાં હનુમાનજી ગણપતિની સ્થાપના કરીએ. આપણે જૂનાગઢ મંદિરમાં જઈએ ત્યારે એ વિશાળ મૂર્તિ હનુમાનજી ગણપતિની આપણને દર્શન થાય. એ હનુમાનજી ગણપતિની મૂર્તિઓ પધરાવવા માટે વિશાળ મૂર્તિ હતી એટલે એમની ડેરીઓ પણ મોટી બનાવવામાં આવી અને ડેરીઓ તૈયાર થઈ. સદગુરુ ગુણાત્માનંદ સ્વામીએ વિચાર કર્યો કે હવે પધરાવીએ.
હનુમાનજી પધરાવવા જૂનાગઢ માં મોઝાર, હનુમાનજી પધરાવવા જૂનાગઢ માં મોઝાર. લાકડીએ હનુમાનની મૂર્તિ કરી છે તૈયાર,
જામનગરના જેઠા કડિયાએ વિશાળ મૂર્તિ બનાવી પ્રતિષ્ઠા વિધિ માટે મુહૂર્ત નક્કી કર્યું અને મુહૂર્ત જે આવ્યું એની આગલી રાત્રિએ એક બનાવ બની ગયો, અદ્ભુત બનાવ વાલા ભક્તોએ બની ગયો.
હનુમંત તત્વ એક છતા લીધા છે અનેક રૂપ, જે હનુમંત તત્વ એક છતા લીધા છે અનેક રૂપ, હનુમંત તત્વ એક છતા લીધા છે અનેક રૂપ. હે ભોલે રામા આવીને કરતા હતા હુપા હુપ,
પણ અનેક રૂપ ધારણ કરી આકાશના માર્ગે એ ધોલેરા મંદિરમાં પધાર્યા અને ત્યાં ધોલેરા મંદિરમાં યોગ સમાધિ વાળા સંત વિજ્ઞાનદાસજી સ્વામી બેઠા હતા અને સ્વામીએ જોયું કે આ અનેક રૂપે હનુમાનજી આ શું છે, અને વિજ્ઞાનદાસજી સ્વામી પછી હનુમાનજીને પૂછે છે,
વિજ્ઞાનદાસજી બોલ્યા કેટલા રૂપે બલવાન, દાસજી બોલ્યા કેટલા રૂપે બલવાન, હે વિજ્ઞાન દાસજી બોલ્યા કેટલા રૂપે બલવાન, વિજ્ઞાન દાસજી બોલ્યા કેટલા રૂપે બલવાન, હે ચારે દિશામાં રહેતા વિધ વિધ સ્થાનના હનુમાન, ચાર દિશામાં રહેતા વિધ વિધ સ્થાનના હનુમાન, હે કાલે જૂનાગઢમાં પધરાવે છે હનુમાન, કાલે જૂનાગઢ
હનુમાનજી બધા ભેગા થઈ કહે છે,
જેને પધરાવે તેરશે બીજા ફરશે પોતાને સ્થાન, જેને પધરાવે તેરશે બીજા ફરશે પોતાને સ્થાન,
વિજ્ઞાનદાસજી હનુમાનજી અનેક રૂપે પધાર્યા એટલે પૂછે છે કે આટલા બધા ક્યાં એક હારે, એક તત્વ છે ને આટલા બધા રૂપે, હનુમાનજી બધા કે અમે અલગ અલગ સ્થાનમાં જે બધે મંદિરો હોય ને જ્યાં જ્યાં બેઠા હોય ત્યાંથી ભેગા થઈને એક હારે જૂનાગઢમાં જઈ છીએ, કાલે ગુણાતાનંદ સ્વામીને હનુમાનજી પધરાવાના છીએ, વિજ્ઞાનદાસજી સ્વામી કે પણ એક જ હનુમાનજી પધરાવાના છે, તમે બધા ક્યાં જાઓ છો, ત્યારે હનુમાનજી કે હવે એ તો ગુણાતાન સ્વામીના હાથમાં છે, જેને પધરાવી એક ત્યાં રહેશે બાકી પાછા પોતપોતાને સ્થાને કે બેસી જાવું, અને એમ કહીને હનુમાનજી બધા ઉપડ્યા ત્યાંથી ધોલેરા મંદિરેથી જૂનાગઢ આવ્યા, જૂનાગઢ આવી અને હનુમાનજી બધા ભેગા થઈ અને ગુણાતાન સ્વામી આગળ ઊભા લ્યો. આ સિલેક્શન કરવાની હોય ને એવી વાત આવે નહીં, હા કે અમને પસંદ કરો, અમને અહીંયા બેહારો, અમને અહીંયા બેહારો. ગુણાતાનંદ સ્વામી એટલું જ બોલ્યા કે
વરણી રૂપે વિચરતા પ્રભુને સેવ્યા ભાવે, તેને અમારે પધરાવવા કૃપા કરીને તે સામે આવે.
જે વન વિચરણમાં નીલકંઠ વરણી રૂપે ભગવાન વિચરતા હતા એમની જેણે સેવા કરી હોય ને એ આવો અમારી હામે, બાકી બધાનું કામ નથી, અમારે એને જ પધરાવવા છે. એટલે સ્વામી આવી વાત કરી, એટલે હનુમાનજી મહારાજ આગળ આવ્યા અને સ્વામીએ હનુમાનજી મહારાજની સ્થાપના કરીને બીજા બધા પાછા જતા રહ્યા. કેવી સત્સંગમાં આ બધી અદ્ભુત અલૌકિક વાતો છે. આપણને એક હનુમાનજી પ્રગટ રૂપે દર્શન દઈ જાય ને તો આપણને એનો કેટલો કેપ થઈ જાય. હા, આવા મોટા ભગવાનના એકાંતિક ભક્ત હોય હે, એને આપણને દર્શન દીધા. પણ વિચાર કરો, આપણે જેની પરંપરામાં આવીને બેઠા છે એને કેટલા હનુમાનજી આમ આગળ આવીને ઉભા રહે, આની મોટાઈ કેટલી. હા, આપણે હનુમાનજીની મોટાઈ કે કઈ બીજી ઓલી વાત નથી કરતા, મોટા જ છે, ભગવાનના ભક્ત છે. એવું થવું એ આપણી માટે કઠણ છે હનુમાનજી મહારાજ જેવું. પણ આપણને જે પરંપરા મળી છે એનો મહિમા જુઓ, મોટાઈ જુઓ કેટલી છે સ્વામીની. આપણે સૌ વાલા ભક્તો જાણીએ છીએ, વડતાલમાં છાવણી થઈ હતી, રઘુવીરજી મહારાજ કાનમ દેશ પધાર્યા હતા, થોડા રૂપિયા ભેગા થયા હશે એટલે મહારાજ શ્રીના મનમાં સંકલ્પ થયો. એટલે મહારાજ શ્રીએ ગુણાચાંદ સ્વામીને વાત કરી કે સ્વામી, મને એવો વિચાર થાય છે કે વડતાલમાં 4 મહિના સુધી સત્સંગી જીવનની કથા બેસાડી, અઠવાડિયું નહીં, 15 દિવસ નહીં, 1 મહિનો નહીં, 4 મહિના સત્સંગી જીવનની કથા, એની છાવણી કરવી. મહારાજ શ્રીએ સંકલ્પ સ્વામીને કીધો એટલે સ્વામી બહુ રાજી થયા. અને સ્વામીએ પણ વાત બધી કરી કે વાંધો નહીં મહારાજ શ્રી, અમે પણ એમાં જોડાશું. ત્યારે મહારાજ શ્રી પણ ખૂબ રાજી થયા, કારણ કે સત્સંગના ઉત્કર્ષ માટેની ધગસ જોઈને જે મહારાજ શ્રીના અંતરમાં સંકલ્પ હતા સ્વામી ખૂબ રાજી થયા. છાવણીનો સમય નજીક આવ્યો, સ્વામી સંતો પાર્ષદોને લઈને વડતાલ જવા નીકળ્યા છે. રસ્તામાં પ્રથમ રાત્રિ સ્વામી થાણા ગાલોલ રોકાણા, ત્યાર પછી એકાદશીની રાત્રિએ દેવળિયામાં રહ્યા અને ત્યાર પછી ગઢપુર પધારી, ગઢપુરથી નિંગાળા થઈ કેરિયા ગામ પધાર્યા છે સ્વામી. અને કેરિયા ગામના ભગુજી ભગત ભગુભાઈ ખૂબ સારા હરિભગત હતા. ભગુભાઈને શરીરથી સંઘનો ભીડો વેઠી શકે એમ નહોતા, શું કારણ હશે, કદાચ સ્નાનમાં ગરમ પાણી જોતું હોય, ભોજન કદાચ ગરમ ગરમ જોતું હોય, કંઈક એવી ટેવ હોય. ભગુભાઈએ ના પાડી કે સ્વામી અમે આવી શકીએ એમ નથી, અમારાથી સહન ન થાય બધું. સ્વામીએ તેમ છતાં આગ્રહ કર્યો કે ભગુભાઈ તમે સંઘમાં જોડાઓ, ચાલો તૈયાર થાઓ. પણ સ્વામીની વાત માયના નહીં, ભવિષ્યમાં ભગુભાઈને ભારે ઉપાધિ આવવાની હતી. સ્વામી એ ઉપાધિ ટાળવા માટે ભગુભાઈને વડતાલ લઈ જતા હતા, પણ એ સમજી ના શક્યા. એટલે પછી સંતો ત્યાંથી ધોલેરા ગયા અને ધોલેરાથી પછી આગળ જઈ અને વડતાલ પહોંચ્યા છે. આદિ આચાર્ય રઘુવીરજી મહારાજના સાનિધ્યમાં એના અધ્યક્ષ પદે વડતાલમાં સરસ મજાની છાવણી, દિવ્ય ભવ્ય એનું આયોજન થયું. નંદ સંતો ઘણા બધા છાવણીમાં ઉપસ્થિત હતા, બંને દેશમાંથી મોટી સંખ્યામાં સંતો હરિભક્તો બધા છાવણીનો લાભ લેવા ભેગા થઈ ગયા. વડતાલ દેશમાંથી ગુણાત્માનંદ સ્વામી હોય, શુકાનંદ સ્વામી હોય, પવિત્રાનંદ સ્વામી હોય, અદ્ભુતાનંદ સ્વામી વગેરે મહાન સંતો હતા. હરિભક્તોમાં ઠાસરાવાળા લલુભાઈ દેસાઈ, ઉમરેઠના હરિકૃષ્ણ ભટ્ટ, બોટાદના શિવલાલભાઈ આદિ હરિભક્તો હજારોની સંખ્યામાં હતા. બધા છાવણીનો લાભ લે છે. અમદાવાદથી પણ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ પણ પધાર્યા હતા. વિક્રમ સંવત 1912 અષાઢી એકાદશીના રોજ સત્સંગી જીવનની કથાનો આરંભ થયો. મહારાજ શ્રી તેમજ મોટા મોટા સંતોએ એ છાવણી બહુ લાંબી હતી, 4 મહિનાની હતી, એટલે બધાને કેવી રીતે લાભ મળે એનો નિર્ણય બહુ સરસ કર્યો. બધાએ ભેગા થઈ અને એવું કર્યું કે કથા એવી રીતે ગોઠવી કે દરેક મંદિરમાંથી 2.5 સાધુ 2 મહિના સુધી કથા સાંભળવા અહીં રોકાય. જે જે સ્થાનમાંથી આવ્યા હોય 2.5 સંતો અહીંયા રોકાય અને 2 મહિના થાય એટલે એ સંતો જાય અને બીજા જે સંતો સ્થાનમાં હોય એ પછી લાભ લેવા આવે. આવી રીતે ગોઠવણ થઈ અને વારાફરતી બધા સંતો હરિભક્તો પણ છાવણીનો લાભ લેતા હતા. ગુણાતીતાનંદ સ્વામી પણ એ છાવણીમાં ભગવાનના મહિમાની વાતો અદ્ભુત કરતા હતા અને સર્વેને અંતરમાં ભારે ટાઢક થતી હતી સ્વામીની વાતો સાંભળીને. એ છાવણીનો સમય જાય છે અને થોડાક સમય ગયા પછી એક વખત ઠાકોરજીના ઉત્થાપનનો સમય હતો અને ગુણાતીતાનંદ સ્વામી ઠાકોરજીના દર્શન કરી સભા મંડપ તરફ જઈ રહ્યા હતા વડતાલમાં. અને એ જ વખતે પેલા કેરિયાના જે ભગુભાઈ હતા ને, જેણે સ્વામી આગ્રહ કરીને બોલાવ્યા હતા, એ આવ્યા અને ત્યાં સ્વામીને દંડવત કરવા લાગ્યા. ભગુભાઈએ મેલા ઘેલા વસ્ત્રો પહેર્યા હતા, એમના મુખ ઉપર થાક અને હતાશાના વાદળા ઘેરાયેલા હતા. સ્વામી તો બધું જાણતા જ હતા, પણ તેમ છતાં સ્વામીએ પૂછ્યું, મર્મમાં વા સ્વામીએ વાત કરી, અરે ભગુભાઈ, તમે તો છાવણીમાં આવવાની ના પાડતા હતા, ત્યાં અચાનક ક્યાંથી આવ્યા? ભગુભાઈ કહે, સ્વામી, વાત કરવા જેવી નથી. એ હું તો 2 મહિનાથી અમદાવાદમાં હતો, ગામ કેરિયા, પણ ભગુભાઈ શું કહે છે, 2 મહિનાથી હું અમદાવાદ હતો. સ્વામીએ મર્મમાં કહ્યું, ભગુભાઈ તો અમદાવાદ જેવા મોટા શહેરમાં તમને તો ગરમ ગરમ ખાવાનું મળતું હશે અને ઊનું પાણી સ્નાન કરવા મળતું હશે ને? મોટા પુરુષો મર્મમાં જો કેવી વાત કરે. ભગુભાઈ શરમાઈને નીચું જોઈ ગયા અને વિલે મોઢે બોલ્યા, સ્વામી, એ ગરમ પાણી અને ગરમ ભોજનની વાત જવા દો. સ્વામી, તમારું વચન ન માનું તો મારે ભારે ઉપાધિ થઈ. સ્વામીની આજ્ઞા હતી ને કે ચાલો મારી સાથે વડતાલમાં, અને ભગુભાઈ એ વચન માન્ય નહીં એટલે વાલા ભક્તો ભગુભાઈ એમ કહે છે, અમને ઉપાધિ આવી. જીવ માત્રને દુઃખ કયો, ઉપાધિ કયો, એ ક્યારે આવે? જ્યારે આપણને સંતના વચન અને ભગવાનના વચન મનાય નહીં ત્યારે. ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ આપણે ચાલીએ એટલે દુઃખ આવે, આવે ને આવે. જેટલી આપણે ભગવાનની આજ્ઞા પાળીએ એટલું આપણને સુખ મળે છે, પણ આપણે વિચાર કરીએ ને તો થોડુંક એમ જણાય કે ભગવાનની સાથે આપણને હેત ખરું, ભગવાન આપણને ગમે ને બધાને, ભગવાન વાલા લાગે, સંતો વાલા લાગે, પણ એટલા જ વાલા શું ભગવાનની આજ્ઞા અને સંતોની આજ્ઞા એટલી જ વાલી લાગે આપણને? એમાં ડિફરન્સ પડી જાય છે. આપણે જ્યારે મહિમાની વાતો કરીએ ત્યારે એમ થાય કે ઓહો, ભગવાન કેવા છે, કેવા કૃપાળુ છે, સંતો કેવા દયાળુ છે, માયાળુ છે, પણ જ્યારે સંતોની આજ્ઞાની વાત થાય કે ભગવાનની આજ્ઞાની વાત થાય ત્યારે એવી જ ભાવના એ આજ્ઞા વિશે રહેતી નથી. એટલે જ સંત અને ભગવાનની આજ્ઞા પાળવામાં કંઈક કાચપ રહી છે. આપણને જેટલા ભગવાન વાલા લાગે એટલી જ ભગવાનની આજ્ઞા વાલી લાગવી પડે, કારણ કે ખુદ ભગવાન હરિચરિત્રામૃત સાગરમાં એમ કહે છે, મેરી આજ્ઞા સો મેરો સ્વરૂપા, મેરે બચન માનના અનુપા. મારી આજ્ઞા છે એ જ મારું સ્વરૂપ છે, અમે અને અમારી આજ્ઞા બે અલગ નથી. મેરે બચન મે શશિયરુ સુરા, નિશ્ચિન તત્પર રહે હજુરા. સૂર્ય ચંદ્ર એ પણ અમારી આજ્ઞામાં તત્પર રહે છે, તો પછી આપણે તો સામાન્ય જીવ કહેવાય. આપણે તો ભગવાનની આજ્ઞા અવશ્ય પાળવી જ જોઈએ. બધા જ ભગવાનની આજ્ઞામાં રહે છે, પ્રકૃતિમાં જે છે એ બધાએ ભગવાનની આજ્ઞા મુજબ જ કરે છે, માત્ર જ એક મનુષ્યને છોડીને, સંપૂર્ણ રીતે. અરે ભગવાન ખાલી એટલું નથી કહેતા, ભગવાન તો એમ કહે છે કે હમારે જો વચન હિ જીતના, હમકુ સો જાનના તીતના. જેટલા અમારા વચન છે એટલા જ અમે છીએ એમ તમે જાણજો. મહારાજ કહે છે કે હમસે વચન હમ મુખ્ય હિ જાને. હવે મહારાજ આજ્ઞાને વચનને ભગવાન એમ કહે છે કે અમારા કરતાં પણ એક સ્ટેપ આગળ છે, અમારા કરતાં પણ અમારે માટે અમારા વચન અધિક છે. આપણે ભગવાનના વચનને કેવી રીતે માનીએ છીએ, કેવી રીતે સ્વીકારીએ છીએ, એ પ્રમાણે આપણે ભગવાનની આજ્ઞા, સંતની આજ્ઞામાં તત્પરતા દાખવી શકીએ. મહારાજ આવું માને છે, માટે સંતોની આજ્ઞા અને ભગવાનની આજ્ઞા એ જે જે આપણને થાય એનો મહિમા આપણને વિશેષ હોવો જોઈએ. ભગવાનનો સંતોનો તો હોય જ આપણને, પણ ભગવાન અને સંત કરતા પણ ભગવાન અને સંતની આજ્ઞા આપણા જીવનમાં મુખ્ય હોવી પડે તો આ ભગુભાઈ જેવું દુઃખ પડે નહીં. મહારાજ કહે છે, જે અમારી આજ્ઞા પાળે તેમાં જ અમે અખંડ રહ્યા છીએ. મહારાજને કેટલું ગમે છે ભગુભાઈ સ્વામીને કહે છે, તમારા વચન મેં ન માન્યા એટલે સ્વામી અમને દુઃખ આવ્યું છે. સ્વામી તો અંતર્યામી ભાવે બધું જ જાણતા હતા, તેમ છતાંય પૂછ્યું, ભગુભાઈ એવી તે શી ઉપાધિ આવી? ભગુભાઈ બોલ્યા, સ્વામી મેં ઘર ખેતીના કામકાજ માટે એક હાથીને રાખ્યો હતો અને એણે મારી જાણ બહાર ચોરી કરી હતી અને પકડાઈ ગયો, અને એ જે બધો સામાન હતા ચોરી કરેલો, સરકારને એમ થયું કે એ ચોરી મેં કરી છે, મેં સંઘરી રાખી છે બધી વસ્તુઓ, એટલે મને અમદાવાદની જેલમાં 2 મહિના સુધી રાખવામાં આવ્યો, મને પૂર્યો છે. ભગુભાઈ કે, સ્વામી તમારી કૃપાથી તેમ છતાંય છેવટે હું નિર્દોષ છૂટી ગયો છું. સ્વામીની સાથે જો વડતાલ આવ્યા હોત ને તો જેલમાં ન જવું પડે તો. સ્વામીને એમ વાત કરતા કહે કે, સ્વામી નિર્દોષ છૂટ્યો તમારી કૃપાથી એટલે હું સીધો તમારા દર્શને આવ્યો છું. હવે જેલમાં મને ગરમ પાણી ને ગરમ રસોઈ કોણ આપે? સ્વામી કયો તમે? સ્વામીએ કહ્યું, ભગુભાઈ તમારા ઉપર આપત્તિ આવવાની હતી એની અમને ખબર હતી, એમાંથી તમને બચાવવા માટે તો અમે તમને કહેતા હતા કે તમે સંઘમાં સાથે જોડાવો ને વડતાલ આવો, પણ તમે અમારી વાતને સમજી ના શક્યા. તમને જેલમાંથી નિર્દોષ છોડવા માટે પણ અમે ભગવાનને પ્રાર્થના કરી હતી ત્યારે તમે છૂટ્યા છો. ભગુભાઈ બોલ્યા, સ્વામી હું તમારી વાતને સમય ઉપર સમજી ના શક્યો એનું ફળ મારે આ ભોગવવું પડ્યું. કદાચ આપણને સંતોની વાત અને ભગવાનની વાત સમજાય, પણ જો સમય ના સમજાય, સમય આપણે ચૂકી જઈએ તો દુઃખ અવશ્ય ભોગવવું પડે છે. માટે સમયે વાતનો મર્મ સમજી લઈએ ને એને જ શાણા કહેવાય, એ જ હોશિયાર, એ જ ટેલેન્ટેડ વ્યક્તિ છે. કે આ મોટા પુરુષો અને સંતોની વાતને, ભગવાનની આજ્ઞાને સમયે સમજી શકે. માટે સ્વામી મને ખૂબ પશ્ચાતાપ થયો, પણ રાયંડા પછીનું ડાપણ શું કામનું? દુઃખ તો આવી ગયું, હવે શું કામનું? સ્વામીએ કહ્યું, હશે ભગુભાઈ, જવા દો હવે બધી વાતને. અહીંયા તમે આવ્યા છો એ બધું જે બનાવ બની ગયું એને ભૂલી જાઓ, અને આ દિવ્ય છાવણીનો પ્રસંગ ચાલે છે એમાં દેશ દેશના હરિભક્તો પધાર્યા છે, કેટલા બધા સંતો હજારોની સંખ્યામાં હાજર છે, બંને દેશના આચાર્યો પણ અહીંયા પધાર્યા છે, આવા દર્શન આવી વાતો તમને મળશે નહીં, માટે હવે તમે કામ કરી લ્યો, તમે અહીંયા રોકાવ. ભગુભાઈ કહે છે, સ્વામી એક વાર ભૂલ થઈ હવે બીજી વાર ન કરવો, હવે તો રોકાય જ ને, હવે જો પાછા વળે તો કંઈક બીજું થાય. સ્વામી એકવાર આપનું વચન ન માન્યું એટલે ભારે વીતી ચૂકી છે, હવે બીજી વાર એવી ભૂલ મારે કરવી નથી. અને ભગુભાઈ તો એવું જાણી ગયા, હવે બીજી વાર ભૂલ કરવી નથી. આપણાથી કદાચ ભૂલ થઈ જતી હોય પણ પછી પાછું એનું ય થઈ જાય. હે, સંતો પાસે જઈને પ્રાયશ્ચિત માગ્યો તેને લઈએ છીએ, પણ તેમ છતાંય એના એ જ રસ્તે. ઇંગ્લિશમાં એક કહેવત છે કે ભૂલ છે ને મિસ્ટેક્સ એક બે વાર થાય, પણ જ્યારે ત્રીજી ચોથી વાર થાય એની ભૂલ નથી, એની ચોઈસ છે, એની પસંદગી થઈ જાય છે. એટલે મિસ્ટેક થાય ત્યાં સુધી વાંધો નહીં, ભૂલ થાય ત્યાં સુધી વાંધો નહીં, પણ જ્યારે ભૂલને 2-3 વાર રિપીટ કરવામાં આવે અને એનું જ ચાલુ રહે જીવનમાં, પછી એ મિસ્ટેક ભૂલ નથી રહેતું. એ કન્વર્ટ થઈ જાય છે ચોઈસમાં, એ આપણી પસંદગી થઈ જાય છે. સંતના ટકોરને જે સમજી અને પોતાની ભૂલને સુધારી લઈને એનું કામ થાય. ભગુભાઈ ત્યાં રોકાણા છે અને ભગુભાઈએ વાતો સાંભળી, સંતોનો સમાગમ કરી અને એનો જન્મારો સુધારી લીધો છે. છાવણીનો પ્રસંગ ચાલે છે. એ છાવણીમાં જાદવજી મિસ્ત્રી એમના કુટુંબે સહિત લાભ લેવા માટે પધાર્યા હતા અને એ લીમડાવાળા વાડામાં ઉતર્યા હતા. છાવણી ચાલે છે. રોજ સ્વામીની વાતો સાંભળવા એ જાદવજી ભાઈ પહોંચી જતા હતા. તેવામાં અચાનક જાદવજી ભાઈને તાવ આવ્યો અને પથારીવશ થઈ ગયા હતા. સ્વામી હરિભક્તોને મોકલે, હરિભક્તો દ્વારા પૂછાવે કે જાદવજી ભાઈને કેમ છે, જરા જોયાવો. ત્યારે હરિભક્તો તપાસ કરી અને સ્વામીને કહે છે કે સ્વામી, એમને તો ખૂબ તાવ આવ્યો છે, પથારીવશ થઈ ગયા છે, લાગે છે કે હવે દેહને મૂકી દેશે, રહેશે નહીં. એટલે સ્વામી પણ ખુદ એમની ખબર કાઢવા ગયા. સ્વામીના દર્શન તથા તાવની પીડા બધી વિસરાઈ ગઈ અને અંતરમાં શાંતિ થઈ ગઈ. સંતના દર્શન વાલા ભક્તો આપણું હૈયું ઠારે હો. પીડા બધી વિસરાઈ ગઈ. જાદવજીભાઈ સ્વામીને બે હાથ જોડી વિનંતી કરે છે, ભગવાન જેવા આચાર્ય રઘુવીરજી મહારાજ અહીંયા છે, આ નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સુકાનંદ સ્વામી વગેરે તમ જેવા મોટા સંતોના દર્શન થાય છે. સ્વામી હવે મારે બીજું કાંઈ જોતું નથી, હું ધન્ય થઈ ગયો છું, કોઈ સંકલ્પ નથી, કોઈ સંસારની વાસના નથી અંતરમાં, માટે સ્વામી મને ધામમાં મોકલી દો, મારે હવે રહેવું નથી. સ્વામી કે જાદવજી, તારે હજુ ધામમાં જવાની ઘણી વાર છે, માટે ભજન કર. અને તારા સગા સંબંધીઓ બધા બહુ દિલગીર થયા છે, અમે મહારાજને પ્રાર્થના કરશું જલ્દી સારું થઈ જાય. સ્વામીએ જાદવજીના છાતી ઉપર અમૃતમય હાથ ફેરવતા કહ્યું કે હવે ઘડીક આંખો બંધ કરો. ત્યાં તો આંખો બંધ કરી એટલે જાદવજી ભાઈને સમાધિ થઈ અને સમાધિમાં અક્ષરધામના દર્શન થયા. વિશાળ મુક્તોની સભા ભરાઈને બેઠી હતી અને જાદવજી ભાઈ જોવે તો કોઈ મુક્તોને ઓળખે નહીં, પણ જોયું ત્યાં તો રઘુવીરજી મહારાજ, ગુણાતાનંદ સ્વામી, સુકારંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એ બધા જ સંતો અને મહારાજશ્રી ત્યાં હતા. ભગવાન આગળ આવીને આમ જોવે આશ્ચર્યથી કે આ બધું શું. ત્યારે શ્રીજી મહારાજે જાદવજી ભાઈને કહ્યું કે છાવણીની સભા અને આ સભામાં કોઈ અંતર નથી, અક્ષરધામની જ સભા છે, જે વડતાલમાં નીચે છાવણી ચાલે છે અને આ અક્ષરધામની સભામાં અણુ માત્ર ફેર નથી. જાદવજી ભાઈ સમાધિમાં આવું અલૌકિક સુખ માણી એમની સમાધિ ખૂબ લાંબી ચાલી. સાંજના 4 વાગ્યા સુધી એ સમાધિમાં હતા અને સ્વામી ફરીથી જાદવજી ભાઈને દર્શન દેવા પધાર્યા અને સ્વામીએ જાદવજી ભાઈની છાતી ઉપર હાથ ફેરવીને કહ્યું, જાગ હવે જાગ, ઘણું અક્ષરધામમાં રોકાણા કા. સ્વામી કે તારે ધામમાં જવાનો સંકલ્પ હતો તે પૂરો થયો, હવે તારા હાથે સત્સંગની સેવા અમારે ખૂબ કરાવી છે, આજથી તારા દેહની અને જીવની માંદગી બધી વહી ગઈ. લ્યો, ખાલી તાવ નહોતો કાઢ્યો, જીવની પણ જે માંદગી હતી અંતરમાં, જે કાંઈ પણ સંકલ્પ કદાચ બાકી રહી ગયા હોય સ્વામી કે એ પણ પૂરા થઈ ગયા, હવે એ માંદગી પણ ટળી ગઈ. આમ સ્વામીએ વાત કરી અને તેમના હાથ જાદવજીભાઈના મસ્તક ઉપર મૂક્યા અને જાદવજીભાઈને નિરોગી કર્યા છે અને તેઓને સાજા કરી સ્વામી ગોમતીમાં સ્નાન કરી અને પછી સભામાં ગયા છે. આ છાવણી 4 મહિનાની હતી. 4 મહિનામાં આ સત્સંગી જીવનની કથા ચાલે, અનેક અનેક સંતો બધા અલગ અલગ વાતો કરે. વિક્રમ સંવત 1812 અષાઢ સુધી એકાદશી આ છાવણી ચાલે છે. વાલા ભક્તો, છાવણીના પ્રસંગમાં એમના મુખ્ય હેતુ શું હતા, શું કામ રઘુવીરજી મહારાજને આ છાવણી કરવાની જરૂર પડી, એ બહુ સરસ વાત વાલા ભક્તો આપણને કામ છે આવે એવી છે. કારણ કે અત્યારે આપણે ઉત્સવ સમયમાં જોડાઈએ, એમાં સેવા કરીએ, પણ આપણા જીવનના મુખ્ય હેતુ શું હોવા જોઈએ, શું કામ આપણે ઉત્સવ કરવા જોઈએ, શું કામ આપણે સેવામાં જોડાવવું જોઈએ, એનું ફળ જે છે, એનો હેતુ જે છે, એ અત્યારે આપણને સમજાશે. વાલા ભક્તો, આદિ આચાર્ય રઘુવીરજી મહારાજે છાવણીનો આરંભ કર્યો હતો એ શું કામ કર્યો એ વાત આવે છે.
આદિ આચાર્ય રઘુવીરજીએ છાવણી આરંભ કરી, આદિ આચાર્ય રઘુવીરજીએ છાવણી આરંભ કરી, આદિ આચાર્ય રઘુવીરજીએ છાવણી આરંભ કરી, ભાગવત ધર્મને પોષવા બળ ભરી વાતો ખરી, ધર્મને પાળવા ઘણી મુમુક્ષુનું ઘડતર, ધર્મને પાળવા ઘણી મુમુક્ષુનું ઘડતર, મૂળ સિદ્ધાંતો મરે નહીં ખરું ભર્યું રહે અંતર, ધર્મ મર્યાદા છૂટે નહીં વળી ઉપાસનાની રીત, ધર્મ મર્યાદા છૂટે નહીં વળી ઉપાસનાની રીત, બ્રહ્મ થઈ પર બ્રહ્મને ભજવાની રૂડી રીત, પર બ્રહ્મને ભજવાની રૂડી રીત, પર બ્રહ્મને ભજવાની રૂડી રીત.
આ છાવણીમાં આ બધા મુખ્ય હેતુઓ હતા. શું હતા? તો ભાગવત ધર્મનું પોષણ થાય એવી બળભરી વાતો કરવામાં આવે, એમાં એ વાતો થતી હતી. ધર્મ નિયમમાં દ્રઢપણે રહેવાય એવી વાતો થતી હતી. મુમુક્ષુ જે કોઈ પણ છાવણીમાં આવે એનું ઘડતર થાય. મૂળ સિદ્ધાંતો જે છે, ભગવાને જે સિદ્ધાંતો વચનામૃતમાં કીધા હોય, એ અભિપ્રાયો જે મહારાજના હોય, એ ક્યારેય અંતરમાંથી પાછા પડે નહીં કોઈના. એની દ્રઢતા થાય જીવનમાં એવી વાતો આ છાવણીમાં થતી હતી. અને ધર્મ નિયમ ક્યારેય છૂટે નહીં, ઉપાસના દ્રઢ થાય અને બ્રહ્મ થઈ પરબ્રહ્મને ભજવાની રીત આ છાવણીમાં શીખવાડવામાં આવતી હતી. ઉત્સવ સમયે આ વાલા ભક્તો શિબિરો થાય તેમાં આ મુખ્ય હેતુ આચાર્ય રઘુવીરજી મહારાજ આપણને કહી જાય છે કે આવા રાખવા. કોઈ કોમ્પિટિશન માટે ઉત્સવ સમયે કરવા નહીં. આપણા જીવનમાં આપણે ઉત્સવ સમયમાં જોડાઈ, જે તે સ્થાનમાં જોડાઈ, પણ ખરેખર આપણા હૃદયમાં આવા જ હેતુ દ્રઢ હોવા પડે કે આપણે તો ભગવાનની મર્યાદામાં રહીએ અને ભગવાનના સિદ્ધાંતો આપણને પ્રાપ્ત થાય એ આપણા જીવનમાંથી પાછા પડે નહીં. એના માટે આ ઉત્સવ સમય અને શિબિરો અને આ કથા વાર્તા આવા જ્ઞાન યજ્ઞોના આયોજનો થાય. આવી રીતે વાલા ભક્તો, શુદ્ધ હેતુથી આ છાવણીનું આયોજન થયું હતું અને બધા હેતુઓને સિદ્ધ કરવામાં સફળ નીવડી હતી આ છાવણીઓ. એકવાર સ્વામી સમયા ઉપર વડતાલ પધાર્યા હતા. તે જાણ ખંભાતના હરિભક્તોને થઈ અને ખંભાતથી પટેલ, અંબાવી દાસ વગેરે ભક્તજનો વડતાલ પધાર્યા હતા અને હરિભક્તોએ સ્વામીને વિનંતી કરી કે સ્વામી તમે ખંભાત પધારો. સ્વામીએ ભક્તોની વિનંતી સાંભળી ભુધેજથી સ્વામી ખંભાત પધાર્યા છે અને આગેવાન હરિભક્તોએ ખંભાતના જે હતા એમણે નવાબને જઈને વિનંતી કરી કે અમારા ઓલિયા પુરુષ આવે છે, માટે બેસવા માટે ચાંદીનો મ્યાનો આપો તો સારું. નવાબને હિન્દુ પ્રત્યે દ્વેષ હતો, પણ તેમ છતાંય હા પાડી કે વાંધો ને લઈ જાઓ. સ્વામીનું વાસ્તે ગાસ્તે સ્વાગત કર્યું, મ્યાનામાં બેસવાની વિનંતી કરી. હરિભક્તોએ સ્વામીએ કહ્યું કે મ્યાના પર બેસવા સ્વામીએ ના પાડી, અને સ્વામીએ કીધું કે સાધુને આવા રાજસી ઠાઠ ન પોસાય, આ હારું નહીં. ભક્તોએ સ્વામીને વિનંતી કરી. સ્વામીને કીધું કે નવાબ નારાજ થશે જો તમે આ ચાંદીના મ્યાનામાં નહીં બેસો. ત્યારે ગુણાતાનંદ સ્વામી એટલું જ બોલ્યા કે તમારા નવાબ નારાજ રાજી થાય તેની ચિંતા કરીએ, કે અમારો નવાબ નારાજ થાય એની ચિંતા કરીએ. હે, કેવી ગજબની વાત! કોઈની પડી નહીં, એ જ જોગી કહેવાય ને, એને માત્ર ને માત્ર ભગવાનની પડી હોય, એ દ્રષ્ટિ હોય કે ભગવાન કેમ રાજી થાય. ગુણાતાન સ્વામી કે અમને તો એ ચિંતા છે કે અમારો નવાબ રાજી નારાજ ન થાય. સ્વામી સાદા સિગ્રામમાં બેઠા, અને પછી એ જે ચાંદીનો મ્યાનો જે મોકલો હતો એ પાછો નવાબને મોકલો, એટલે નવાબને એમ થયું કે આવા રાજસી ઠાટમાટને ઠોકરાવી દે એ જેવા તેવા પુરુષ નહીં, એને ગુણ આવ્યો. કારણ કે સામાન્ય બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને એને એવો વિચાર તો આવે, ભોગવી લઈને એ સામાન્ય કહેવાય, પણ ઠોકરાવી દે કે આ ન જોઈએ, એ કાંઈ જેવા તેવા ન કહેવાય. એમને પણ મનમાં એમ થયું કે મારે પણ આ ઓલિયાના દર્શને જવું છે, એટલે એમણે વાત મોકલાવી કે અમે સ્વામીના દર્શને આવશું. એટલે વાત કેવડાવી, અને પછી નવાબ સ્વામીના દર્શને આવ્યા, અને નવાબ પણ સ્વામીના દર્શને સામે બેઠા, એટલે એ ઊંચા આસને બેઠા નહીં. હ, એ સ્વામીના દર્શન કર્યા, ઓલી પ્રસાદીની જે ગોદડી હતી એ સ્વામી કાયમ ઓઢતા, અને એ સાદા એ સ્વામીની જે જોઈને નવાબના અંતરમાં શાંતિ થઈ ગઈ. એટલે નવાબ સ્વામીની પાસે સામે બેઠા, અને સ્વામી પણ કુરાનમાં જે કલમો લખેલી હોય એને ટાંકી ટાંકીને સ્વામી વાત બધી કરવા લાગ્યા. એક બાજુ હરિભક્તોના મનમાં એમ થાય કે જો સ્વામી જગતના નાશરૂપણાની વાતો અથવા તો જગત નાશવંત છે, દુઃખરૂપ છે, એ ખંડનની વાતો ન કરે તો સારું. હે, આ નવાબ માંડ માંડ પહેલી વાર સ્વામીના દર્શને આવ્યા છે, અને પહેલી વારમાં જો ખંડન કરે ને તો કદાચ એને પાછું જે ગુણ આવ્યો હોય, સેટિંગ થયું હોય, એ બધું ટળી જાય. પણ સ્વામીએ તો એ જ વાત ઉપાડી. હે, કે ખંડનની વાતો સ્વામી કરવા લાગ્યા, અને સ્વામીની નિડરતા જોઈને નવાબ પણ એ બધી વાત સાંભળવા લાગ્યા. એમને પણ એમ થઈ ગયું કે વાહ, આ ઓલિયાની વાતો જબરી છે. પછી વાતો સાંભળી નવાબે વિદાય લીધી, અને સ્વામીએ કહ્યું, હરિભક્તો જે વિચાર કરતા હતા ને, એટલે હરિભક્તોને સ્વામી ટકોર કરે છે, એ મોટા નવાબને રાજી કરીએ ને તો નાના નવાબ સહેજે રાજી થઈ જાય. મોટા નવાબને રાજી કરવા, બીજા નાના નવાબ તો સહેજે રાજી થઈ જાય, અને નાના નવાબને રાજી કરવામાં મોટા નવાબ નારાજ કરો તો ક્યાંય ઠેકાણું ન રહી. આવી સ્વામીએ ટકોર કરી હરિભક્તોને, અને પછી સ્વામી ત્યાં ખંભાતથી વિદાય લીધી, અને પછી એ જૂનાગઢ તરફ જાય છે. વાલા ભક્તો, સ્વામીનું જીવન જોઈએ, બસ ભગવાનની આજ્ઞા અને ભગવાનની ઉપાસના, ભગવાનની આજ્ઞામાં સમગ્ર જીવન સ્વામી જીવતા હતા. આપણને પણ એ જ પરંપરા મળી છે, અને એ જ દર્શન આજે પણ આપણને થાય છે. વાલા ભક્તો, આપણે ધન્ય ભાગ્યશાળી છીએ કે આવા પરંપરાના સંતોના દર્શન આજે આપણે કરીએ છીએ. કથાનો સમય પૂરો થયો છે, બીજા પ્રસંગો ગુણાતાનંદ સ્વામીના જે છે એ વાલા ભક્તો આપણે આવતીકાલે સાંભળશું.